શ્રોતા મિત્રો, ગયા અઠવાડિયે SBS ગુજરાતી પર આપને માહિતી આપી હતી હાલમાં પ્રચલિત થયેલ વીગન ડાયટ પદ્ધતિ એટલે કે હોલ પ્લાન્ટ ડાયટ પદ્ધતિ વિશે. સ્વાસ્થ્ય માટે ઉપયોગી કહેવાતી આ આહાર પદ્ધતિ વિશે વિવિધ ઉપચાર પદ્ધતિમાં શું કહેવાયું છે અથવા તો વિવિધ સારવાર પદ્ધતિના પ્રેક્ટિશનરનો આ આહાર પદ્ધતિ અંગે શું મત છે. શરૂઆત કરીએ આયુર્વેદના ડોક્ટર આલાપ અંતાણીથી.
બિલકુલ હરિતાજી, જો જ્યાં સુધી આપણે વીગન ડાયટની વાત કરી છે તો હોલ પ્લાન્ટને જે રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ એ પ્રકારની પદ્ધતિની વાત છે, અને એનો આયુર્વેદ સામેનો જયારે પ્રશ્ન છે તો એક વસ્તુ આપણે એમાં જોવી જોઈએ કે ચોક્કસથી ઘણા બધા એવા પ્લાન્ટ આપણી પાસે અવેલેબલ છે, પ્રકૃતિ આપ્યા છે કે જે આપણે ડાયરેક્ટલી લેવા જોઈએ અને કોઈ પણ પ્રકારની પ્રોસેસની કે જરૂર રહેતી નથી, અને સીધા જ જો ઉપયોગ કરવામાં આવે તો જ એનો જે રસ છે એ પ્રોપરલી આપણા શરીરના પાચન શક્તિમાંથી પસાર થઈને શરીરમાં એક એક કોષો સુધી એની શક્તિ પહોંચે. પરંતુ ઘણા બધા એના સિવાયના ઘણા બધા એવા આહાર વર્ગો છે અથવા આહાર છે કે જેને આપણે ડાયરેક્ટલી જો લેવાની કોશિશ કરીએ છીએ તો આપણા શરીરમાં કામ પચવામાં ભારી પડે છે, અથવા પછી પચવા છતાં પણ એનો જે રસ અથવા પોષણ જે છે એ આપણા શરીરમાં પૂરતું પહોંચાડી શકતા નથી. તો એવા ખાસ કરીને જે આહાર દ્રવ્યો છે એના માટે હંમેશા એને એક વિશેષ પ્રક્રિયામાંથી પસાર કરીને જ આપણને આપણા આહારમાં લેવું જોઈએ એવું આયુર્વેદ આપણને કહે છે. જેમ કે આપણે જોવા મળે છે કે કઠોળ જેવા જે આહાર દ્રવ્યો છે કે જેને આપણે સીધી રીતે આપણે કઠોળ ઉગ્યા પછી પણ લઈ શકતા નથી, તો એને અમુક વિશેષ પ્રક્રિયા દ્વારા રસોઈ રસોઈની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે, કોઈ વસ્તુને બાફવું, ગાળવું અથવા કોઈ વસ્તુ સાથે એને મિશ્રિત કરવું, આ બધાની પ્રક્રિયા જેને આયુર્વેદની અંદર સંસ્કાર નામ આપવામાં આવે છે. સંસ્કારનો મતલબ એ થાય છે કે કોઈ પણ આહાર છે, કોઈ પણ વનસ્પતિ છે એના ગુણોમાં ફેરફાર કરવું. એટલે ગુણોમાં ફેરફાર કરવાનો મતલબ એ થાય છે કે એને આપણા શરીર માટે ગ્રાહ્ય એટલે કે શરીર વધારે એને સરળતાથી પચાવી શકે એવું બનાવવું. તો એના માટે જ વઘાર, છમકાર અથવા કોઈ વસ્તુને પલાળીને રાખવું, કોઈ વસ્તુ સાથે વિવિધ મરી મસાલાઓને ઉમેરવા, એને તેલ સાથે, ઘી સાથે, વિવિધ દ્રવ્યો સાથે એનો વઘાર કરવો, એ બધી જ પ્રક્રિયાઓ છે એ આ સંસ્કારની પ્રક્રિયાઓ આયુર્વેદમાં જણાવવામાં આવી. બીજી વાત એ પણ છે વિગન ડાયટમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી, કે દૂધનો ઉપયોગ કરવાનું પણ નિષિદ્ધ જણાવવામાં આવે છે. જ્યાં સુધી આયુર્વેદની વાત થાય છે આ વાતમાં, તો આયુર્વેદની અંદર આહાર દ્રવ્યો વિશે બહુ જ વિસ્તૃત માહિતી આપણા શાસ્ત્રોમાં આજથી લગભગ 1500 થી 2000 વર્ષ પહેલા આપણને કરવામાં આવી. ઈસવીસન 6 સદીમાં લખાયેલી ચરક સંહિતાની અંદર એક આખો વિભાગ જણાવવામાં આવે છે કે જેની અંદર અલગ અલગ પ્રાણીઓના દૂધ, એ અલગ અલગ પ્રાણીઓના દૂધની ગુણવત્તા અને આપણા શરીરમાં એ કઈ રીતના લાભદાયી થાય છે અને વિવિધ રોગોમાં પણ કઈ રીતના લાભદાયી થાય છે એની વાત કરવામાં આવી. તો ચોક્કસથી આ એક સ્ટેટમેન્ટ દ્વારા, આ અમારી પાસે જે જ્ઞાન છે ચરક સંહિતાનું, એના દ્વારા અમે ચોક્કસથી કહી શકીએ છીએ કે દૂધ ચોક્કસ ને ચોક્કસ માનવ માટે પણ ઉપભોગ કરવા યોગ્ય દ્રવ્ય છે, અને એને જો રેગ્યુલરલી આપણે આપણા નિયમિત રીતે એનું જો આપણે સેવન કરીશું તો આપણા શરીરને જે છે એ સંપૂર્ણ પુષ્ટિ જેને કહેવાય, કારણ કે એને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે.
હોમિયોપેથી પણ અલ્ટરનેટિવ મેડિસિન બ્રાન્ચમાં એક બહુ જ મહત્વનો ભાગ છે. આથી હોમિયોપેથ ડોક્ટર બ્રિજલ ગોર શાહ પાસેથી જાણ્યું કે હોમિયોપેથીમાં વીગન ડાયટ વિશે શું કહેવાયું છે.
સૌથી પહેલા હું તમને હોમિયોપેથિક વિશે થોડીક જાણકારી આપીશ કે અમારી હોમિયોપેથિક દવાઓ ઘણી બધી એનિમલ્સ માંથી, પ્લાન્ટ્સ માંથી, મિનરલ્સ, ફ્લાવર્સ, મેટલ્સ અને ઇન્સેક્ટ માંથી બને છે, બટ અમે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર બેઝ પર ટ્રીટ કરીએ છીએ. ઇટ મીન્સ તમારા રોગોના જે લક્ષણો છે એ સેમ લક્ષણો અમારી હોમિયોપેથિક દવાઓ સાથે જેટલા બધું મેચ થશે એટલી પ્રોપર દવાઓ આપણે સિલેક્શનમાં મદદરૂપ થશે. જો તમે વીગન ડાયટ ફોલો કરતા હશો તો હું તમને એ પ્રિફર હોમિયોપેથિક દવા લેવાનું પ્રિફર નહીં કરું, બીકોઝ દેર આર સો મેની મેડિસિન્સ વિચ આર પ્રિપેર્ડ ફ્રોમ એનિમલ પાર્ટસ એન્ડ પ્રોડક્ટ. થોડા એક્ઝામ્પલ આપી દઉં તમને કે લેક ડેફ નામની દવા છે એ સ્કીમ્ડ મિલ્કમાંથી બને છે જે અમારે કોન્સ્ટિપેશનમાં વર્ક કરે છે. લેક કેન નામની દવા જે છે એ ડોગ્સ મિલ્કમાંથી બને છે, તે એલર્જીક બ્લોકેજ ઓફ નોઝમાં વર્ક કરે છે. એવી જ રીતે એસ માંથી પણ અમારી દવાઓ બને છે જે ઇન કેસ ઓફ પેરાલિસિસ અને ડિસમેનોરિયા જેવા સિમ્ટમ્સમાં વર્ક કરે છે. સ્પાઈડરમાંથી બી અમારી દવાઓ બને છે, કોક્રોચમાંથી બી અમારી દવા બને છે, વગેરે વગેરે. જો તમે વીગન ડાયટ ફોલો કરતા હો અમારી વે ઓફ ટ્રીટમેન્ટમાં થોડી લિમિટેશન્સ આવી જશે અને આપણે પ્રોપર રિઝલ્ટ મેળવવામાં મુશ્કેલી થશે. ઇનફેક્ટ વીગન ફૂડ લેવા તમને કોન્સ્ટિપેશન, અલ્સરેટિવ કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવા પેટના પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે. મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ ન લેવાથી તમને ડ્રાયનેસ ઓફ સ્કીન ના લીધે અર્ટિકેરિયા, એક્ઝિમા, ડર્મેટાઇટિસ જેવા સ્કીન ડિસીઝ પણ થઈ શકે છે. ઇન જનરલ યુ ઓલ્સો સફર ફ્રોમ વિટામિન B1, B2, B12, થિયામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ એન્ડ વિટામિન D ડેફિશિયન્સી. અને આ બધી જ ડેફિશિયન્સીના લીધે તમને વીકનેસ, લેસિટ્યુડ, વિઝન પ્રોબ્લેમ, પ્રોટીનેમિયા, હાઇડ્રોનેફ્રોસિસ જેવા પ્રોબ્લેમ્સ પણ ભવિષ્યમાં થઈ શકે છે. તે છતાં જો તમે વીગન ફૂડ અગર ફોલો કરતા હો તો અમે એ પ્રમાણે પછી ટ્રીટ પણ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે વીગન ફૂડ ન જ લેવું જોઈએ કે લેવું જ જોઈએ, પણ જો તમે એ ફોલો કરતા હશો તો અમારી લિમિટેશન ચોક્કસ આવી જશે. એટલે આદર્શ રીતે આપણે હોમિયોપેથીમાં વીગન ફૂડ ફોલો નથી કરતું.
ડોક્ટર હીર જણાવે છે કે એલોપેથીમાં વીગન ડાયટ વિશે કંઈ સ્પષ્ટ કહેવાયું નથી, પરંતુ તેમને ત્યાં આવતા દર્દીઓની સારવાર કરતા તેઓ જણાવે છે એલોપેથીમાં વીગન ડાયટ અંગે જે કાંઈ પણ મંતવ્ય છે, જે કાંઈ પણ અનુભવ છે.
હું એમ કહેવા માંગુ છું કે વીગન ડાયટ એક પદ્ધતિ છે જેમાં માણસો વેજીટેરિયન ડાયટ પર મોસ્ટ પ્રિફર કરે છે અને અવોઇડ કરે છે કોઈ પણ એનિમલ પ્રોડક્ટ યુઝ કરવાની. પણ આજકાલ અમે ડોક્ટર્સ બધા પેશન્ટ્સને હેન્ડલ કરીએ છીએ ત્યારે અવારનવાર અમને એવી નવી વસ્તુઓ જાણવા મળે છે કે એ લોકો વેજીટેરિયન ડાયટ યુઝ કરે છે તો એમને અમુક વિટામિનની ડેફિશિયન્સી થાય છે. વીગન ડાયટની પણ પોતાની એક પ્રોસ ને કોન્સ છે, જેનામાં એમ કહી શકાય કે વીગન ડાયટ સારું બી છે, ખરાબ બી છે. એ સારું એટલા માટે છે કે એનામાં LDL લેવલ જે છે એ ઘટી જાય છે, જે આપણે એનિમલ પ્રોડક્ટ લેતા હોઈએ છીએ, ડેરી પ્રોડક્ટ છે કે કોઈ પણ મીટ છે, એનામાંથી LDL લેવલ વધે છે, જે વીગન ડાયટથી LDL લેવલ ઘટી જાય છે. અને હાર્ટની પ્રોબ્લેમ્સ કે એથેરોસ્ક્લેરોસિસ જે કહી શકીએ આપણે, હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ છે, એ બધા પ્રોબ્લેમ્સ ઘટે છે. અને બીજા પ્રોબ્લેમ્સ જે થાય છે વીગન ડાયટના લીધે એ છે વિટામિન B12ની ડેફિશિયન્સી, જેનાથી અમુક ટાઈપ્સના અનિમિયા થાય છે જે મેગાલોબ્લાસ્ટિક અનિમિયા કહેવાય છે. અને વિટામિન D ની ડેફિશિયન્સી જે ડેરી પ્રોડક્ટ્સમાંથી આપણે મળે છે એ નથી મળી શકતું, એટલા માટે હાડકાનો પ્રોબ્લેમ થાય છે. અને કેલ્શિયમ ડિપોઝિશન નથી થતું, જેનાથી પણ પાછું હાડકાના પ્રોબ્લેમ થાય છે. એટલે વિગનિઝમ એમ કહી શકાય કે સારું બી છે અને ખરાબ બી છે. એટલે મારી એડવાઇસ એ રહેશે કે બધી જાણકારી લીધા પછી વિગનિઝમ અડોપ્ટ કરવું કે ન કરવું એના તરફ માણસોને વધુ માહિતી લેવી જોઈએ.